તારીખ 4/4/1984, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 502 અને 593 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 290.
આ દિગંબર સંતોની વાણી તો જુઓ, મારફાડ કરતી ત્રિકાળી ચૈતન્ય તત્વને બતાવે છે. કહેવાતા સંતો અને દિગંબર સંતોની વાણીમાં બહુ મોટો ફરક છે એમ કહેવું છે. આત્માના શાંત સ્વભાવને આશ્રય જીવો શાંત થયા છે, જેને અંતર શાંતિ પ્રગટી છે તે સંતો છે. સ્વરૂપની શાંતિના આધારે અથવા સ્વરૂપમાં શાંત સ્વભાવના માં તન્મય થઈને જે શાંત થયા છે તે સંતો છે. ખરેખર સંતો તો તેઓ છે, બાકી બધે કહેવાતા સંતોની વાતો છે. ખરેખર એ અંતરથી શાંત થયા નથી, ઉપરથી મંદકષાયુક્ત થાય અને અંદરમાં ભારે લોડની પડ્યો રહીએ કષાયનો, એ કોઈ સંતનું સ્વરૂપ નથી. આ તો ભાવલિંગી સંતોની વાણી છે. ગુરુદેવ કહે છે કે વાણી તો જુઓ, મારફાડ કરતી ત્રિકાળી ચૈતન્ય તત્વને બતાવે છે. એટલે વિપરીત માન્યતાના તમામ પ્રકારોને ભેદીને, તમામ પ્રકારને છેદીને, અંતરમાં રહેલા શુદ્ધાત્મ તત્વને પ્રસિદ્ધ કરે છે, બતાવે છે. આગળ મંગળ છે ને, એના અનુસંધાનમાં છે. આત્મા કેવો છે કે સદાય આત્મા આનંદમય, સદાય ઈમય, સદાય શ્રીમય પરમાત્મ તત્વ છે. એ પરમાત્મ તત્વની વિશે એમ કહેવું કે તું દયાદાન કર, એ શરમજનક વાત છે. પણ એને ધ્યાન કરવાનું કહેવું પણ લજ્જા એવું છે. એવી વાત કરી એની સામે આ વાત છે, એની સાથે આ વાત છે. જુઓ તો માની તો જુઓ, સીધા ચેતન તત્વને બતાવે છે. પુણ્યપાપની વાત કે ધ્યાનાદિની વાત પણ વચમાં લીધા નથી, કેમ કે એનાથી ભિન્ન ચૈતન્ય તત્વ છે પરમાત્મા તત્વ. આ શુદ્ધને ધ્યાન કરવાનું પણ કહેતો નથી. જે શુદ્ધનેનું પ્રયોજન માત્ર ચૈતન્ય તત્વને, ચૈતન્ય સ્વભાવને, શુદ્ધ સ્વભાવને જોવાનું છે, વિષય કરવાનું છે, એ 100 એ 100% પોતાના જ્ઞાનમાં જ્ઞાનનો છે ને, નહીં તો એકલા શુદ્ધાત્મ તત્વને જ વિષય કરે છે. તેથી એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. તો એ શુદ્ધને તો ધ્યાન કરવાનું પણ કહેતો નથી. પોતે સ્વયં ધ્યાન સ્વરૂપ હોવા છતાં ધ્યાનને જ્ઞાનની મુખ્યતાથી જોઈએ, જ્ઞાનની પ્રધાનતાથી જોઈએ તો તે શુદ્ધ ઉપયોગમય છે. ધ્યાન કેવું છે કે શુદ્ધ ઉપયોગમય છે. આમ તો ધ્યાન ચારિત્રની પર્યાય મુખ્યપણે કહેવાય છે, પણ એને જ્ઞાન પ્રધાનતાથી, દર્શન પ્રધાનતાથી પણ કહેવામાં આવે છે. તો એ શુદ્ધને પોતે ખરેખર ધ્યાન સ્વરૂપ છે. આમ હોવા છતાં એ શુદ્ધને કહેતો નથી કે તું ધ્યાન કર. આમ છે, કેમ કે એનો વિષય છે ત્રિકાળી શુદ્ધાત્મ તત્વ છે, એટલે શુદ્ધ નહીં છે, પર્યાય ને કબૂલતો નથી. જેમ દ્રષ્ટિ પર્યાય ને કબૂલતી નથી અને દ્રષ્ટિનો જેટલો જેવડો વિષય છે એટલો જ વિષય શુદ્ધ નહીં છે, એનો વિષય પણ પર્યાયંશ નથી. શુદ્ધ આત્મ તત્વ એ જ જેનો વિષય છે એને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. પર્યાય ને કબૂલતો નથી તો નહીં તો સાપેક્ષ હોય છે, નહીં તો નિરપેક્ષ નહીં હોય નહીં તો પર્યાય ને તો કબૂલવું જોઈએ. કે અહીંયા જ્યાં પારમાર્થિક પ્રયોજન સિદ્ધ થાય છે એટલે કે શુદ્ધ સ્વરૂપને અવલંબવાનું જે પ્રયોજન છે એ પ્રયોજન અહીંયા પૂર્ણ થાય છે, ત્યાં પછી બીજી વિવિક્ષાને વચમાં લેવામાં આવતી નથી. જાણે છે ત્યાં જ્ઞાન પ્રમાણ થઈ જાય છે, તે શુદ્ધ નહીં વાળું જ્ઞાન પ્રમાણ જ્ઞાન હોવાથી પર્યાયંશને પર્યાયના સ્થાનમાં જાણી લે છે. પર્યાયંશને શુદ્ધનયના સ્થાનમાં જાણતા નથી પણ શુદ્ધનયના વિષયના સ્થાનમાં જાણતા નથી પણ પર્યાયંશને પર્યાયના સ્થાનમાં જાણી લે છે, એવું જ્ઞાન તે કાળે વર્તતું હોવા છતાં એ તો ખુલાસાની વાત છે. અહીંયા એ વાત અનર્પિત છે. અહીંયા તો એટલી જ સીધી વાત છે કે શુદ્ધ નહીં પર્યાયને કબૂલતો નથી, એ તો સદાયાનંદ સ્વરૂપ જે શુદ્ધ પરમાત્મ તત્વ છે તેને જ સ્વીકારે છે. તેને સ્વીકારતો હોવાથી ધ્યાન કરવું એવો વિષય શુદ્ધ નહીં ના વિષયમાં નથી. એક દ્રવ છે, એક પર્યાય છે. શુદ્ધ નહીં છે પોતે પર્યાય છે, જ્ઞાનનો અંશ છે, અને શુદ્ધાત્મ તત્વ એનો વિષય છે. એક વિષયી છે ને એક વિષય છે, વિષય કરનાર અને એનો વિષય, એમ બે વચ્ચે તફાવત છે. તો એ પોતાને ભૂલીને બીજી રીતે કહીએ તો એવું અદભુત થી અદભુત અનંત આનંદ સ્વરૂપ આત્મ તત્વ છે, શુદ્ધાત્મ તત્વ છે, કે જોનાર શુદ્ધ નહીં પોતાને ભૂલીને, દેખનાર દ્રષ્ટિ પોતાને ભૂલીને આ તત્વ તે હું છું એમ અનુભવ કરે છે. આ હું આનંદમય તત્વ તે હું છું એમ અનુભવ કરે છે, જોવે છે શુદ્ધ નહીં, દેખે છે દ્રષ્ટિ, પણ એ બંને પર્યાયો પર્યાય માત્રનો સ્વીકાર કરતી નથી. એ કોઈ બંને જાતની પર્યાયો તમામ પર્યાય સમસ્ત પર્યાયનો સ્વીકાર નથી કરતી. એનો વિષય એવી રીતે શુદ્ધ નહીં છે, આમ કેમ છે શું કહું અહીંયા? શુદ્ધ નહીં ધ્યાન કરવાનું પણ કહેતો નથી. આ તો એમ કે છે ને કે દિગંબર સંતોની વાણી કેવી રીતે ચૈતન્ય તત્વને દેખાડે છે. ચૈતન્ય તત્વનું કહેવું પણ કઈ રીતે છે એ મોટી વાત છે. એમ તો પૂર્વાચાર્યોના શાસ્ત્રો કે અંગ પૂર્વો વાંચીને કોઈ વિદ્વાન પણ એમ કહી શકે કે ચૈતન્ય તત્વ તો આવું છે, પણ આ વાણી કઈ કહે છે એમાં પદ્ધતિ જુદી છે અને રણકાર અંદરનો જુદો છે, એમ કહે છે. ઊંધી માન્યતાના તમામ ગઢનો ઢગલો ફૂરચો બોલાવીને સીધું ચૈતન્યના પ્રકાશરૂપ જે શુદ્ધાત્મ તત્વ છે એને આવવાની બતાવનારી છે. એવી રીતે બતાવે છે કે એ બતાવતા એ એમ કહે છે કે આ ચૈતન્ય તત્વ છે એને ધ્યાન કરવાનો પ્રશ્ન નથી. આ તો ધ્યાન છે, તો સાધકની અવસ્થા છે. પણ આ ચૈતન્ય તત્વ ને વિશે મોક્ષ કરવો એવી ભ્રમણા પણ કરવા જેવી નથી. શું
કરવો?
રાગ કરવાની ભ્રમણા તો એક બાજુ દૂર રહો, પણ પોતાના પરિપૂર્ણ તત્વને વિશે એમાં મોક્ષ કરવો છે. મારે મારો મોક્ષ કરવો છે એ ભ્રાંતિ પણ ત્યાં ખલાસ થાય છે. એવો વિકલ્પ નથી ને એવું એમાં મોક્ષ કરવા પણ નથી. વાસ્તવિકતા એ તો પરિપૂર્ણ એવા તત્વમાં મોક્ષ કરવા પણ નથી, અને કરવા પણ હોય તો એ પરિપૂર્ણ રહેતું નથી. આમ છે, એવી રીતે બતાવે છે આ વાણી, એવી રીતે શુદ્ધ આત્મ તત્વ ને બતાવે છે. શુદ્ધ ને ધ્યાન કરવાનું પણ કહેતો નથી, શુદ્ધ ને પર્યાય ને કબૂલતો નથી. એ તો સદાય આનંદ સ્વરૂપ શુદ્ધ પરમાત્મ તત્વને જ સ્વીકારે. આવી રીતે શુદ્ધની વાત ચાલી છે. આમ તો જ્યાં નય જ્ઞાનનો વિષય ચાલે ત્યાં અનેક પ્રકારે શુદ્ધનયનું કથન આવે છે, અને એમાં પંચાધ્યાયનો વિષય લઈએ તો મુખ્યપણે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય, એવી નાસ્તિથી વ્યાખ્યા લીધી છે. નિશ્ચય નય કોને કહેવો? કે જે વ્યવહારનો નિષેધ કરે તે નિશ્ચય, આવી વ્યાખ્યા કરી છે. એ પણ નિષેધાત્મક ઢબથી લીધી છે. પણ અસ્થિથી લઈએ તો નિશ્ચય સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને જે વિષય કરે, વિષય કરવાનું જેનું પ્રયોજન હોય તેને નિશ્ચય નહીં અથવા શુદ્ધ નહીં કહીએ. હવે એ શુદ્ધ નહીં એવી રીતે વિષય કરે છે એની વિશેષતા બતાવે છે, કે એ શુદ્ધ નહીં પોતાના સ્વરૂપને કેવી રીતે વિષય કરે છે, કે એવી રીતે વિષય કરે છે કે એ વિષય કરતા ધ્યાન કરવાની વાત પણ એમાં રહેતી નથી. એમ કહે છે, પુણ્ય પાપ કરવાની, પુણ્ય કરવાની વાત તો રહેતી નથી, પણ ધ્યાન કરવાની વાત રહેતી નથી. એવી રીતે આ વાણી ઉપડી છે. નિયમસારનો વિષય છે ને, સીધું પરમાત્મ તત્વ ઉપર છલંગ મારે છે. જેમ કોઈ જંગલનો સિંહ પોતાના શિકાર ઉપર છલંગ મારે એની તાકાતને કોઈ રોકી ન શકે. ભૂખો થયેલો સિંહ હોય, હાથી હોય તો હાથીને ફાડી ખાય. બીજા પ્રાણીઓની તો મગદૂર નથી, પણ સામે હાથી હોય તો હાથીને પણ ફાડી ખાય. એમ અહીંયા જે શુદ્ધ નય છે એવી રીતે શુદ્ધાત્માને વિષય કરે છે કે કોઈ વચમાં બીજી વાત ન જોઈએ. એમ કે છે, કબૂલ તો નથી, એનો અર્થ શું છે કે વચમાં બીજી કોઈ વાત ન જોઈએ. હું પરિપૂર્ણ શુદ્ધ સદાય આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું એટલે કૃતકૃત્ય છું. કાંઈ કરવાની વાત એમાં રહેતી નથી. કાંઈ કરવાની રહેતી નથી તો ધ્યાન કે ધ્યાન પણ કરવાની વાત અહીંયા રહેતી નથી. આમ વિષય કરે છે શુદ્ધ ને, આ પ્રકારે શુદ્ધાત્માને વિષય કરે છે. કે બીજા નહીંથી પણ કેટલીક વાતો છે ને કે હશે, પણ અમારે માટે તો આ એક જ નહીં છે. એમ કહેતા શુભ નહીં વ્યવહાર નહીંથી બીજી વાતો છે ને, અમારે માટે તો એક જ નહીં છે. એ વાતો કરી એટલે લોકોને એમ થયું કે આ કઈ નિશ્ચયાભાસી લાગે છે. આપને તો સભામાં તો મર્યાદા હોય, નિશ્ચયાભાસ લાગે છે. એ વિષય એવી રીતે કરે છે, એવી જ રીતે વિષય કરે છે. શુદ્ધ ને છે એવી જ રીતે વિષય કરે છે. પોતાના નિજ સ્વરૂપને પ્રગટેલો, પ્રગટ થયેલો શુદ્ધ ને એ રીતે વિષય કરે છે. ये तो सदा आनंद स्वरूप शुद्ध परमात्म तत्व ने स्वीकार है। आहा हा भाई तारा पूर्ण प्रभु की बात तो जो आ बात तो तू समझ के कई ढब थी ने कई पद्धति थी आवे छे। कदाच तने एम लागू होशे के नए ज्ञान नो अभ्यास तो मैं पण कर्यो छे। તેથી નિશ્ચયને કોને કહેવાય, શુદ્ધને કોને કહેવાય, અશુદ્ધને કોને કહેવાય, વ્યવહારને કોને કહેવાય એવી મને ખબર પડે છે, પણ આ વાત તો જો એમ કહે છે કઈ ઢબથી આવે છે કે વ્યવહારનો વિષય પુણ્યપાપના પરિણામ, સમ્યક દર્શનના, ચારિત્રના, મોક્ષ માર્ગના અને ધ્યાનાદિના પરિણામ, ત્યાંથી માંડીને મોક્ષ પર્યંતના પરિણામ એ પણ કરવાની વાત જેને વિષય નથી, એવો વિષય હું છું એમ શુદ્ધ નહીં વિષય કરે છે, એવો હું છું એમ વિષય કરે છે। જો આવો હું છું તો પછી એમાં કઈ કરવું એ વાત રહેતી નથી। આવી શુદ્ધ નહીં હું પણ આ રૂપ પકડ છે જે આ પરમાત્મ સ્વરૂપમાં અભેદ ભાવ કહેવામાં આવે છે, અભેદ જ્ઞાનને અભેદ બુદ્ધિ કહેવામાં આવે છે, એની પકડ આવી છે અંદરમાં કે જાણે મારે વિશે હવે કાંઈ કરવાનું રહેતું નથી। પર્યાયમાં જે કાંઈ જ્ઞાનાદિ ધ્યાનાદિ થાય છે તે જણાય છે, એનો ખ્યાલ છે, પણ હું તો આ છું, પરિપૂર્ણ છું, તેથી જાણવાનો વિષય જ્ઞાનમાં રહી જાય છે, એમાં કઈ કરવાનું મારે રહેતું નથી, અને એમાં હું કઈ કરી શકું એ મારા સ્વરૂપમાં નથી। જેમ પરદ્રવ્યમાં કઈ કરી શકું એ વસ્તુના સ્વરૂપમાં નથી, એમ પર્યાયમાં કઈ કરી શકું એ મારા સ્વરૂપને જોતા કઈ નથી, કેમ કે હું તો ત્રિકાળી છું। હું ત્રિકાળી સ્વભાવ હોવાથી ક્ષણિક તત્વમાં હું શું કરું કે કરવાનો કોઈ પ્રશ્ન મારે માટે રહેતો નથી। હું તો અક્રિય ચિત્ત બિંબ છું, નિષ્ક્રિય ચૈતન્ય બિંબ છું, બંધને બંધના કારણરૂપ પરિણામ, મોક્ષ અને મોક્ષના કારણરૂપ પરિણામ, મોક્ષ માર્ગ જેને કહેવાય, એનાથી રહિત છું, એનાથી શૂન્ય છું, એનાથી અભાવ સ્વભાવે છું। ત્રણ બોલ લીધા છે, ત્રણ શબ્દના પ્રયોગ કર્યા છે જય શનાચાર્ય। આ પ્રકારે નિષ્ક્રિય કહીને આવો પ્રયોગ કર્યો છે, પણ આ કોને સંભળાવે છે, આવી આવી ઊંચી ઊંચી વાત કોને સંભળાવે છે, આ પ્રશ્ન થાય કે જે આવા તત્વ પામવાનો ઈચ્છુક થયો છે, અભિલાષી થયો છે, એને કહેવામાં આવે છે, બીજાને કહેવામાં જ આવતી નથી। જેને આ વાત જેમ છે તેમ સિદ્ધિ સમ્યક પ્રકારે ન બેસે અને બીજો વાંધો ઊભો થાય અને તકરાર કરવાનું મન થાય, એને આ વાત કહેતા નથી એમ છે। તો તકરાર તો જામે છે કે નહીં શાસ્ત્રાર્થમાંથી, આમ ન થાય ને આમ અર્થ થાય, આમ ન થાય ને આમ અર્થ થાય। રવિવારે બેન શ્રી થોડો ખુલાસો કર્યો, કેસેટની વાત થઈ ને કે આપની ચર્ચા તો ઘણી થઈ છે, બધાને લાભ મળે એવું કાંઈક થાય, તો ક્યારેક તો મસ્તીમાં કેવું બોલાણું હોય, કેવો લોકો અર્થ કરે શું ખબર પડે, અનર્થ કરીને વગોવે એવા પણ જીવો હોય છે, એમ કરીને એક દ્રષ્ટાંત આપ્યું કે અરે વિકલ્પ ચાલ્યા જાઓ, તમે અહીંથી સીધાવો વિકલ્પો, તમે અહીંથી સીધાવો, જાઓ તમારે જાણવું હોય તો ગુરુચરણમાં જાઓ, તમારું સમર્પણ કરી દઉં છું, ઠીક, ગુરુ પ્રત્યે રાગ નો વિકલ્પ છે ને, જાઓ ત્યાં, અહીંયા તમારું કામ નથી, ઠીક, સુમેને જેમ કહ્યું ને કે અરે વિકલ્પ તુજે તેરી આયુ પ્રિય હૈ તો ગુરુ ચરણ ને લે ચલ, वरना इनका दिया हुआ शस्त्र तेरा घात कर डालेगा। श्री गुरु मने यूं शस्त्र आज्ञा छे के तेनो तारो नाश करी नाखशे। माटे जो विकल्प जो तारे हजी कई जीवन हो तो गुरु सिवाय बीजो विकल्प करीश नहीं। जो बीजो विकल्प करीश तो यूं शस्त्र मने आप्युं छे के तने खत्म करी नाखवामां आवशे। आ जोर छे बुद्धिमंदरनो। निश्चय गुरु में तो विकल्प थतो नथी एटले व्यवहार गुरु अहींया छे। विकल्प ने संबोधन कहे छे ने निश्चय गुरु नो तो विकल्प नथी एमां तो अभेद परिणति छे ने अभेद भाव छे। भेद में विकल्प उठे छे बीजा छे एनी साथे विकल्प उठे छे एटले एम कह्युं। विषय छे शुद्ध नो विषय एवो छे विकल्प छे ये तो क्या पड़ा रहा पण कोई पर्याय सामे पण शुद्ध नहीं जोतो नथी एना सामे जोतो नथी के एनी अवगणना करे छे एने उल्लंघन पर्याय ना विषय नु उल्लंघन करीने ज्ञान शुद्ध त्रिकाली परमात्म तत्व ने विषय मूलपणे परिणमे छे पोता रूपपणे अनुभव रूप परिणमे छे ત્યારે એને શુદ્ધ આત્મતત્વ શુદ્ધ નહીંથી જોયું એમ કહેવામાં આવે છે। આવો શુદ્ધ નહીંનો વિષય છે। માત્ર પરિભાષાનો વિષય ન રહ્યો એનો અર્થ એમ થયો કઈ રીતે શુદ્ધ નહીં પરિણમે છે એ વાત લઈ લીધી એની અંદર। કબૂલ તો નથી પર્યાય પર્યાયની કબૂલતી નથી। कोई पर्याय ने चालती पर्याय शुद्ध नहीं नी चालती ने बीजी कोई पर्याय समस्त पर्याय ने कबूलती नथी एम छे। त्रणेय काल ने पर्याय ने कबूलती नथी। भूतकाल में आनंद भाव थया ने कबूलती नथी। वर्तमान में पोते पर्याय रूप छे ने चालू भाव छे ने कबूलती नथी। भविष्य में जितली पर्याय थशे अनंत काल नी एने कबूलती नथी। साधक थी मांडीने सिद्ध पर्यंत ने आ हूँ नहीं तमे कोई तमे वात करो त्यारे हूँ एम कहूँ भाई हूँ नहीं कबूलतो नथी एटले तमारी वात मने मान्य नथी। ए मारा स्वरूपे तो हूँ त्रिकाल शुद्ध आनंद स्वरूप छू एटलू ज मने मान्य छे। એ સિવાય મને કઈ માન્ય નથી એમ કેવું છે। પર્યાય કબૂલતી નથી। કબૂલવાનું કામ તો પર્યાય નું છે ઓકે પણ વર્તમાન પોતે પર્યાય છે એનું શું આમ મત મારું તર્ક થાય એવું છે કે એ પોતાનું ભાન ભૂલી છે। પર્યાય દ્રવ્યને જોતા દ્રવ્યને વિષય કરતા અદભુત થી અદભુત દ્રવ્ય પોતા સ્વરૂપે જાણવામાં આવે છે કોઈ અન્ય સ્વરૂપે નથી જાણવામાં આવતું। કોઈ પર્યાય ને આ દ્રવ્ય એમ નથી જણાતું પોતા જ સ્વરૂપે જણાતું હોવાથી જાણનાર પોતાની જાતનું ભાન ભૂલે એમ છે એ રીતે બતાવે છે શુદ્ધ નહીં નો વિષય। આમ રીતનો સવાલ છે ને આયા જો તો દિગંબર સંતોની વાણી કેવી રીતે શુદ્ધ નહીંના વિષયને બતાવે છે એમ કહે છે પર્યાય દ્રવ્યમાં એકાકાર થઈ પણ છતાંય અહીંયા તો શુદ્ધ નહીંનો જે વિષય છે એને એકનું પ્રાધાન્ય છે કે પર્યાયના વિષયનો બિલકુલ ઉપહાસ કરવામાં આવે છે। નિયમસારમાં એ વિષય ચાલ્યો છે એક જગ્યાએ શબ્દ છે શબ્દ તો બીજો છે પણ ગુરુદેવ શ્રી અર્થ પ્રવચનમાં એવો કર્યો હતો રાજકોટમાં પ્રવચન ચાલતા હતા એ કળશ ચાલ્યો તો જોયું તો ખરા અહીંયા વ્યવહાર નિયમનો ઉપહાસ કર્યો છે। ઉપહાસ એટલે મશ્કરી કરી છે। મુનિરાજે કેટલી મસ્તીમાં આવીને આ વાત શુદ્ધાત્મ તત્વની વાત કેટલી મસ્તીમાં આવીને કરી છે એવો રસ ચડે છે આત્માનો, ત્યારે એની દશા સમ્યક કહેવામાં આવે છે. આ સમ્યક છે, એવું અંદરમાં સમ્યક સ્વરૂપનો રસ ન આવે એને દશામાં સમ્યકપણ નથી. પછી વાત ગમે તે ચાલતી, પણ એની દશામાં સમ્યકપણ નથી. એને ધ્યાન થાય છે, છતાં એ ધ્યાન સામે જોતો નથી. મોટી વાત એ છે, જેમ ઉત્કૃષ્ટ શુભ કરનાર ત્યારે જ ઉત્કૃષ્ટ શુભમાં હોય કે જ્યારે શુભ ઉપર એની નજર ન હોય. મેં આ શુભ કર્યું એમ જોનારને ઉત્કૃષ્ટ શુભ જ નથી. એમ ધ્યાન પણ તેને છે કે જે ધ્યાન સામે જોતો નથી. તેને ધ્યાન સામે જોનારને બે ધ્યાન થઈ જાય છે, ધ્યાન જ રહેતું નથી. ધ્યાન સામે જોનારને પરમાત્મ તત્વનું ધ્યાન રહેતું નથી. પરમાત્મ તત્વથી બાહ્ય છે એ ધ્યાનની વિકલ્પવાળી પર્યાયનું એને ધ્યાન રહે છે. એ ધ્યાન નથી પણ બે ધ્યાન પણ છે, એમ છે. આ વિષય જ કોઈ બીજી રીતે ચાલ્યો છે અહીંયા. એટલે પોતે આશ્ચર્ય કર્યું છે ગુરુદેવે કે આ વાણી ને આ વાણીની પદ્ધતિ તો જુઓ કેવી રીતે શુદ્ધાર્થ ત્રિકાળી ચૈતન્ય તત્વને બતાવે છે, મારફાડ કરતી બતાવે છે. એવી જ એક પદ્ધતિ લીધી છે સમંત ભદ્રાચાર્ય. સમંત ભદ્રાચાર્ય એવી ઉપમા લીધી છે કે જંગલની અંદર પોતાની ગુફામાંથી બહાર નીકળીને જેમ કોઈ સિંહ ત્રાડ નાખે છે, સૂતો હોય આરામથી એમાં જાગી જાય, જાગીને જોવે કોણે મને જગાડ્યો, કોણે હિંમત કરી મને જગાડવાની. કોઈને ન જોવે તો ત્રાડ નાખે છે, કોઈ એવી ત્રાડ નાખે ડુંગરા જાણે ધ્રુજતા હોય ને જંગલના ઝાડવા ધ્રુજી ઉઠે, એમ પોતે ત્રાળ નાખીને કહે છે. એ ત્રાળ અમે તમને આ તમારા સમવસરણના વૈભવ જોઈને દેવ માનતા નથી. આવી વિભૂતિ ને આવા વૈભવ તો ઇન્દ્રજાળિયાને પણ હોય છે. અમે તો તમને એટલા માટે દેવ માન્યા છે કે એક સમયમાં આપે ઉત્પાદ ભાઈ ધ્રુવ એવા એક પદાર્થને વિશે ત્રણ ભેદ જોયા, ભેદ પદાર્થને વિશે એક સમયમાં ત્રણ ભેદ જોયા. એવું જે એક સમયને જાણવા વાળું જે સર્વજ્ઞપણું અને વિતરાગપણું એને જોઈને અમે આપને સર્વજ્ઞ માનીએ છીએ. બાકી કોઈ આ સમૂહ સરળ ને ભાવમંડળ જોઈને અમે કોઈ દેવ માનીએ છીએ એવી વાત છે
નહીં.
શ્રીમદજી આવી રીતે સમન ભદ્રાચાર્ય જાણે કોઈ જંગલમાં સિંહ ત્રાડ નાખે એવી રીતે જંગલમાં આવી વાત કરી છે. એ તો બધા જંગલવાસી બની
હતા.
કે છે ભાઈ તારા પૂર્ણ પ્રભુની વાત તો જો, તારા પરમાત્મ તત્વની વાત તો જો, એમાં પર્યાયના વિષયને વચમાં લાવી શકાતો નથી. કેમ કે વ્યવહારનો વિષય છે, પછી ભલે શુદ્ધ સદ્ભુત વ્યવહારનો વિષય હોય ધ્યાન આદિ પર્યાય તો પણ એને વચમાં લાવવાની વાત નથી. ખોટું નથી બોલતી, એ જ સાચું બોલે છે. કેમ કે એનું સ્વરૂપ જ એ છે, પોતાનું પોતાનું સ્વરૂપ એ છે. એ તો બોલવાનું કોકને માથે છે પણ સ્વરૂપ તો જે છે તે સમારંભમાં એનો કે ભાઈ તમારે આ બોલવાનું છે, તમારે આ બોલવાનું છે, તમારે આ બોલવાનું છે, એમ પર્યાયને માથે બોલવાની વાત છે. પણ પર્યાય કોઈ સ્વરૂપ છે નહીં, એ તો એની ડ્યુટી છે. બોલે એટલે જાણે છે, જાણવાનું કાર્યનું છે. ભાષા તો ક્યાં હતી આત્માને, અને અનુસાર કથન થાય છે. વસ્તુ તો જે પોતે છે તે
છે
એવો વિષય છે. આ કેવી રીતે છે જેના અંદરમાં ગોઠવવા જેવું છે કે આ તે કઈ રીતે છે. અર્થઘટન આમ થાય છે એમ નહી, આ તે અંદરમાં પરિણમન કઈ રીતે છે કે આમ થાય છે એમ આને સમજવા જેવું છે. શ્રદ્ધાનું પણ એવું છે, એ શુદ્ધ શુદ્ધ શ્રદ્ધાન છે એ પણ આ પ્રકારે છે. આમાં તો કોઈ અપેક્ષા છે, શ્રદ્ધામાં તો એટલી વાત નથી. એમાં તો કોઈ અંશે પણ બીજા નહીં નો વિષય વિષયભૂત કરવામાં આવે છે એવું શ્રદ્ધાને વિશે તો નથી જ એમ. એ તો બધી એનાથી બળવાન વાત છે. શ્રદ્ધાનું એનું જોર છે, સૌથી વધારે જોર શ્રદ્ધાનું છે. એમ જ છે એમ જ. એટલે તો એમ કહ્યું કે સિદ્ધ પરમાત્માઓ સાદી અનંતકાળ સિદ્ધાલયમાં બિરાજમાન રહે છે એનું કારણ એમને આવું શુદ્ધ શ્રદ્ધાન પ્રત્યુ તે છે. એટલે સંયુક્તને કારણે ત્યાં છે એમ કહ્યું છે. ત્યાંથી ફરતા નથી, ત્યાં શ્રદ્ધા લગાડી છે. પ્રવચન સાર ની 172 ગાથાઓ પર દુનિયાની વાતનો રસ જેને હોય તેને આ વાત બેસવી કઠણ લાગે છે. શું કહે છે કે કેટલાક જીવો બુદ્ધિમાન તો દેખાય છે, બુદ્ધિમાન છે એટલું નહીં, સારી રીતે કોઈ પણ વિષયમાં વિચાર કરી શકે એવા વિચાર શક્તિ વાળા દેખાય છે, છતાં અહીંયા એ બુદ્ધિ ને એ વિચાર શક્તિ કામમાં ક્યારેય નહીં આવે કે જેને દુનિયાની વાતનો રસ હોય તેને એ રસ ને આડે એને આ ચૈતન્ય રસ વાળી ચૈતન્ય રસ થી ભીંજાયેલી વાત એને સમજાશે. આ વાતમાં શું મર્મ પડ્યો છે એ વાત એને નહીં સમજાય. કેમ નહીં સમજાય એને કે વિરુદ્ધ રસ જે દુનિયાની વાતોનો રસ છે એનો એને રસ છે એવો રસ હોય એને આ વાત સમજાતી નથી. જેની દુનિયાના સંયોગો જે જે વાતો અને જે જે વસ્તુઓની જગતમાં મહિમા છે કિંમત છે તે તે વાતો અને તે તે વસ્તુની જ્યાં સુધી મહિમા હોય ત્યાં સુધી આ જીવને ચૈતન્ય તત્વની ઓળખાણ શુદ્ધા થાય એવું નથી. અનુભવ થવાનો પ્રશ્ન નથી, ઓળખાણ શુદ્ધા થાય એવું નથી. એ શ્રીમદજી આ વાત લીધી છે નાના મૃતમાં એક જગ્યાએ વાત લીધી છે. જ્ઞાની પુરુષને ઓળખાણ કેમ પ્રતિબંધક કારણ છે, ઓળખાણમાં પ્રતિબંધક કારણ છે, પહેલે જ પગથી એ પ્રતિબંધક કારણ છે એમ કહેવું છે. આ એ મહિમા છે તો સુખ ને કારણે છે, એ બધા સુખ ના કારણ છે. પૈસાથી સુખ મળે છે, સારા સારા સાધનો અનુકૂળતાઓના ખૂબ હોય તો એમાં સુખ મળે છે, સારું સારું પાણી પીણી હોય તો એમાં સુખ મળે છે, રહેણી કરણી થી માંડીને બધું આ જીવને તો આખું જગત જોઈએ છે ને, આખા જગતની ભૂખ પડેલી, શું નથી જોતો? એટલે જગતના ત્રણસો એકત્રીસ બોલ છે, ભ્રાંતિગત પણે સુખ સ્વરૂપ ભાસે છે એવા સંસારી પ્રસંગને પ્રકારો, બે વાત લીધી છે, સંસારના પ્રસંગોમાં ક્યાંય આ સુખ છે એમ ભાસે છે, કોઈ પ્રકારમાં એને સુખ ભાસે છે, અને જ્યાં સુધી જીવને તેની વાલક વર્તે છે, કેવો શબ્દ નાખ્યો છે, ત્યાં સુધી જીવનું પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, એને ઓળખાણ થઈ શકે નહીં. પોતાનું સ્વરૂપ ભાસવું તો અસંભવિત છે, પણ સ્વરૂપ ભાસવાનું એક ઠેકાણું જે સત્સમાગમ છે ને સત્સંગ છે, એ સત્સંગનું મહાત્મ પણ તથારૂપણે ભાષ્યમાન થવું અસંભવિત છે.
બરોબર,
આમ બીજી વાત નાખી છે, અંદરમાં અંતરસત આત્માને ઓળખાય ને બહારમાં એ સતના કહેનારા તને નહીં ઓળખાય. જ્યાં સુધી તે સંસારગત વાલક અસંસારગત વાલકને પ્રાપ્ત ન થાય એમ કે છે, જેમાં સંસાર નથી શુદ્ધાત્માની રુચિ તને ઉત્પન્ન ન થાય ત્યાં સુધી ખચિત કરીને અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર કરવો યોગ્ય છે. આ પુરુષાર્થ કરવાની વાત અહીંથી છે એમ કે છે, મોક્ષની ભૂમિકામાં પુરુષાર્થ કરવો નથી થતો અને થવો બાકી છે એ વાત એના ધ્યાનમાં હોવી જોઈએ, ખ્યાલમાં હોવી જોઈએ. પાછો અકર્તૃત્વને બાને ચડી જાય કે ભાઈ જે થાય તો બધું સહેજે સહેજે થાય છે, હવે કાંઈ આપણે સહેજે ન થાય ત્યાં સુધી ક્યાં પ્રાણે કરી શકવાના હતા, પુરુષાર્થ તો કઈ થોડું કરતા પણ થાય છે એમ કરીને પ્રમાદ સેવે તો એને પોતાની વર્તમાન સ્થિતિની ખટક નથી, ખટકવી જોઈએ એને વર્તમાન સ્થિતિ, એને પૂર્ણ ન થાય ત્યાં સુધી એને ખટકવી જોઈએ. મહાત્મા નથી આવતો, બીજી ઘણી વાત મળી જાય તો મળી જાય. પ્રતિબંધક કારણ છે દુનિયાનો રસ, દુનિયાની વાતનો રસ, દુનિયાના પ્રસંગોનો રસ, કોઈ વાર તો અનર્થ દંડ એવી રીતે જીવ કરે છે એને પોતાનું કાંઈ લેવા દેવા ન હોય તો પણ મહિમા કરે જગતના પદાર્થોનો. અમેરિકામાં તો આવડા મોટા મકાનો, આવડી લાંબી મોટરો, ફલાણું ફલાણું, તારે શું લેવા દેવા છે, તારે કોઈ લેવા દેવા નથી. પણ આવું બધું મેં સાંભળ્યું છે, વાંચ્યું છે, જાણ્યું છે, દુનિયામાં આવું બધું મહત્તા વાળું હોય છે, ખરેખર તો એની મહત્તા એટલી બુદ્ધિ હોય છે કે એને પ્રયોજન ન હોય તો એની વાતો કાઢે, એની વાતો વાગોળે. અને બીજું તો અત્યારે છાપા વાંચતા હોય ને બધા બધા મેગેઝીન વાંચતા હોય, એ બધાને ખબર હોય છે કે અહીંયા શું છે ને શું નથી. પણ છતાં એને કહી દેખાડે વારંવાર જ્યાં ને ત્યાં, કેમ કે એને એનો મહિમા પડ્યો છે એટલે એનો રસ આવે છે. જેને જેનો રસ ને જેને જેની કિંમત, એની વાત એના મોઢેથી આવ્યા વિના રહેતી નથી. આ તો એકદમ કુદરતી વિષય છે. અહીંયા કહેશે કે તારે ધર્મ કરવો હોય તો આ રસ્તો તારે ઉડી જવો જોઈએ. કેમ કે નિયમ એવો છે કે જ્યાં સુધી તને દુનિયાની વાતનો રસ છે ત્યાં સુધી તને આ વાતનો મહિમા, આ વાત મહિમા આવીને બેસે એ પ્રકારે નહીં બજે, એ પ્રકાર જ નહીં થાય તારે વિશે, તો પછી આનો તને રસ આવશે નહીં. રસ ઉપર બધો આધાર છે, પરિણામનો એ એક મુખ્ય પાસું છે. જેને રસ કહેવામાં આવે છે એ પરિણામનું બહુ પ્રધાન મુખ્ય પાસું છે. અને એ રસને અનુસરીને જ એના પરિણામની કઈ બાજુની આગળની સ્થિતિ થવી એ બધો આધાર એના ઉપર છે. શુભની વાત કરો પણ એ શુભ તત્વો તમારા આત્માને વિશે છે, આ પ્રશ્ન છે અમારો, કે એ શુભ તત્વો તમારા આત્માને વિશે છે કે નથી. તો પછી જે તમારા આત્માને વિશે નથી એની માનવાની એટલી બધી શું જરૂર? સત્સંગ તો સતનો સંગ કરે એને સત્સંગ થાય, કે અસતનો સંગ કરે એને સત્સંગ થાય? જે સતમાં નથી તે અસત છે, એનો સંગ કરતા સત્સંગ ક્યાંથી થવાનો હતો? બહુ ચોખ્ખી દીવા જેવી વાત છે. આ આત્મા જે ચૈતન્ય તત્વ છે એ તો જ્ઞાન અને આનંદ રસથી ભરેલું છે. રસ શબ્દ છે ને, રસ છે એ શક્તિ છે. ખરેખર તો રસ છે પરિણામમાં, રસ છે એ પરિણામની શક્તિ છે, અને આત્મામાં જે રસ છે એ શક્તિ સ્વરૂપે છે ખરેખર. એટલે એને આનંદ રસ, જ્ઞાન રસ કહેવામાં આવે છે. એ શક્તિનું બીજું નામ છે. હવે જે મૂળ શક્તિ સ્વરૂપે છે એને ભૂલીને શું કરવું છે? એટલો બધો શું વળગાર છે શુભની સાથે કે જે તું તારા પોતાના સ્વરૂપને ભૂલીને કરવા માંગે છો? શુભના ફળ શું આવશે? આ દુનિયાના વૈભવો આવશે કે બીજું કાંઈ આવશે? શું એમાંથી મળશે તને? કે એને અનુસરતા અધોગતિ સિવાય તો કાંઈ બીજું મળવાનું કામ છે. કઠણ પડે છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે બુદ્ધિ વાળા જીવો આ વાતમાં એની ચાંચ બૂડતી નથી, આ વિષયમાં એની ચાંચ બૂડતી નથી. બુદ્ધિ તો આપણા કરતા વધારે હોય. એનું કારણ શું? કે એને બીજા રસ એટલા લીધા છે દુનિયાના સંગ પ્રસંગના, પૈસાથી માંડીને શરીર સુધીના, કે એને આ વાત સમજાતી નથી, બેસતી નથી, એટલે એને સ્વીકાર થતો નથી, એને સમજાતી નથી, એને રૂચતી પણ નથી. આ પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. અને જેને આ વાતનો રસ લાગી જાય છે તેને બીજામાં રસ લાગતો જ નથી. આ વાતનો જેને રસ છે એને જગતના પ્રસંગોમાં ક્યાંય મહત્તા આવતી નથી, એને રસ પડતો નથી. એ જાણે છે કે આ બધું નમાલું છે ને નકામું છે, એમાં કાંઈ માલ નથી ને એ કોઈ મારે કામની ચીજ નથી. જ્યાં જીવને એટલી વાતની ખબર પડી કે આ મારે કામની ચીજ નથી, એમાં એને રસ રહેતો નથી. એક ભિખારીને એની ફાટેલી ગોદડી હોય તો એમાં રસ છે, કેમ કે એને એ કામની ચીજ છે, એને જાળવશે, છે કે નહીં? પણ જેને એમ ખબર પડે કે આ આખું જગત એમને એમ પડી રહેવાનું, મને કાંઈ કામમાં આવવાનું જ નથી, પછી એમાં રસ લેવાથી નુકસાન છે આત્માને, કોઈ ફાયદાનું કારણ રહેતું નથી. જ્ઞાનીઓ તો એ જોવે છે, કોઈ પુણ્યવંતને જોઈને વાત નથી કરતા, લાયકાત જોઈને વાત કરે છે. આને રસ છે, આને સંસારનો જે રસ પડ્યો છે એ આ વાત નહીં સમજે. એને કંઈક આ આ વિષયનો રસ લાગ્યો છે તો એની પાત્રતા જોઈને એમની દ્રષ્ટિમાં એ પ્રસન્નતા ઊભી થાય છે, ત્યારે એમ કહેવાય છે આ પાત્ર જીવ ઉપર આ આ જ્ઞાનીની મહાત્માની મીઠી દ્રષ્ટિ છે. પણ એ બીજું કાંઈ કારણ નથી, એને ચૈતન્ય રસ પોતાને રૂચે છે, એને પણ રૂચે છે, એનો સહજ પ્રમોદ છે, બીજું કાંઈ છે એને લઈને કાંઈ કામ થાય છે એવું તો છે નહીં. જેને આ વાતનો રસ લાગી જાય છે તેને બીજામાં રસ લાગતો જ નથી, કુદરતી છે એને બીજામાં વિરુદ્ધ વિષય હોવાથી એમાં રસ આવતો નથી. અને જીવ સમય પણ ત્યાં ગુમાવે છે કે જ્યાં એને રસ છે ત્યાં. કોઈ એમ કહે કે શું કરીએ, અમને વખત મળતો નથી, અમારી પાસે સમય નથી, તો કહે છે કે ભાઈ તને રસ છે ને ત્યાં તારો સમય નિર્ગમન થાય છે. તને ભલે એ વાતની સમજણ ન હોય પણ અમને તો બરાબર એ વાતની સમજણ છે કે જ્યાં તારો રસ છે ત્યાં તારો સમય ચાલ્યો જાય, એની તને ખબર રહેતી નથી. વખત તો છે જ, પણ ક્યાં તારો વખત છે એની તને ખબર નથી. તો કહે છે કે જેને બીજે રસ લાગતો નથી એને ત્યાં બીજે એને સમય ગુમાવવાનો પણ પ્રશ્ન રહેતો નથી. આપોઆપ જ એમાંથી નિરસ થાય છે, એ વિષયમાં એ સમય બગાડતો નથી. એ દ્રષ્ટાંત છે, હવે સિદ્ધાંત તો એમ કહેવો છે જેમ આમ છે દુનિયામાં તેમ જેને ઇન્દ્રિય જ્ઞાનથી રસ ચડ્યો છે તેને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. હવે અહીંયા ઇન્દ્રિય જ્ઞાન દ્વારા શાસ્ત્ર સ્વાધ્યાય આદિ કાર્ય થાય છે, એમાં પણ અતિન્દ્રિય જ્ઞાનનો રસ ન હોય અને શાસ્ત્રના નિમિત્તે એને જ્ઞાન ક્રિયા માનતો હોય, ભૂલ શું થાય છે કે અમે બીજી કાંઈ જડ ક્રિયા કરતા નથી, અમે તો શાસ્ત્રાદિના અધ્યયનમાં એકલી જ્ઞાન ક્રિયા જ કરીએ છીએ, એમાં પણ ગડબડ હોય છે, એ ખૂટી ક્રિયા ઊંધી ક્રિયા હોય છે, એના ઉપર અહીંયા પ્રહાર કર્યો છે. ગુરુદેવે એકલા જડ ક્રિયાવાદીઓને જ નિષેધા છે એમ નથી, પણ જે શુષ્ક જ્ઞાન ક્રિયા છે, યથાર્થ જ્ઞાન ક્રિયા છે, એવા જ્ઞાન ક્રિયાવાળાઓને પણ એટલા જ ચાપખા માર્યા છે, જરાય ઓછા નહીં, એટલે જ હદે એને નિષેધા છે ત્યાં. તો બિલકુલ આ રીતે આ માર્ગમાં ચાલી શકાય એ અહીંયા વાત લીધી છે. કે એમ જેને ઇન્દ્રિય જ્ઞાનથી રસ ચડ્યો છે તેને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી, આવી આવી વાતો કરી છે. જેને ઇન્દ્રિય જ્ઞાનનો રસ ચડ્યો છે એટલે જે ઇન્દ્રિય જ્ઞાનમાં કુશળતા સમજે છે પોતાની, કે મને તો ઘણું હજારો શાસ્ત્રો વાંચ્યા છે અને ઘણું જ્ઞાન છે, જ્ઞાન છે એમને હું સમજું છું, બીજાને સમજાવી પણ શકું છું અને સમજાવી શકું છું એમને, બહુ સારી રીતે સમજાવી શકું છું, બીજાઓ કરતા સારી રીતે સમજાવી શકું છું, એ બધા ઇન્દ્રિય જ્ઞાનના રસ છે. એવી જ રીતે એ શાસ્ત્ર જ્ઞાનના જાણપણાની વક્તાપણાની લેખનપણાની એવી જે બધી ક્રિયામાં સૂક્ષ્મ જ્ઞાનની જે આવડત છે, કુશળતા છે, એનો રસ છે એ અતિન્દ્રિય જ્ઞાનને પ્રગટ નહીં થવા દે. જેમ રાગ વિતરાગતાને પ્રગટ થવા દેતું નથી, આ કેમ શુભનો નિષેધ છે? આખરમાં તો એ રાગ છે ને, જેમ રાગ છે વિતરાગતા રૂપી ધર્મને પ્રગટ થવાનું ચોખ્ખું વિરુદ્ધ પ્રતિબંધક કારણ છે, તેમજ આત્મજ્ઞાનને અતિન્દ્રિય આત્મજ્ઞાનને પ્રગટ થવામાં ઇન્દ્રિય જ્ઞાનનો રસ એટલું ચોખ્ખે ચોખ્ખું વિરુદ્ધ પ્રતિબંધક કારણ છે, એમ અહીંયા કેમ છે? રાગ અને જ્ઞાન બે ક્રિયા છે ને, પછી રાગને લઈને ચાહે તે શુભ મન વચન કાયાની ક્રિયામાં પરિણમે, અને જ્ઞાનને લઈને પણ ગમે તેટલા શાસ્ત્રાદિના વાંચન અધ્યયનના પ્રક્રિયામાં પરિણમે, એ બહિર્ભાવથી બહિરસમાં ચડી ગયો એ અતિન્દ્રિય અંતર આત્માના રસમાં આવી શકશે નહીં, ગડબડ થઈ ગઈ મોટી એમ કહે છે. તેને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. ખરેખર તો એને શું વિચારવું જોઈએ કે આટલો બધો ઉઘાડ થયો પણ હજી અંતર નિરાવરણ પણ જે થવું જોઈએ અનુભવ થઈને એ કેમ પ્રગટ થતું નથી? એમ એને ત્યાં ચોંટ લાગવી, એના બદલે ઇન્દ્રિય જ્ઞાનના ઉઘાડમાં એમને ભળ્યો જ જાય, ભળ્યો જ જાય, ભળ્યો જાય, એ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવના અનુભવથી અતિન્દ્રિય પરિણામથી દૂર જાય છે, નજીક જતો નથી પણ શાસ્ત્ર વાંચી વાંચીને દૂર જાય છે, ગુણ નથી હોય, અવગુણ થયો, ગુણ ન થયો પણ એને અવગુણ થયો, એને માટે શાસ્ત્ર નથી પણ શસ્ત્ર છે, બધું કહી ગયા છે જ્ઞાનીઓ, તો બધું કહી ગયા છે, આવી આવી વાતો કહી ગયા છે. આ તમે 18 માઇલ નજીક હતા પણ પરિચય ન કર્યો ને, હે કેવી વાતો કરવી છે પ્રગટું, હા યાદ હશે ત્યારે કેવી કેવો ટોન આવ્યો હશે, આ તો બધા સંદેહ રહી ગયા હવે, એમની જે સિદ્ધિ વાણી છે આ ભાવ સાથે એક ફોટો લગે, બહુ મસ્તીમાં વ્યાખ્યાન કરતા, વ્યાખ્યાન કરવાની પદ્ધતિ પણ એવી મસ્તીની હતી. શું કહે છે, જેમ ક્રિયાકાંડના રસ વાળાને અધ્યાત્મ સમજાતું નથી, એવી જ આ એક જાતની ક્રિયાકાંડ છે. ક્રિયાકાંડના બે ભેદ છે, જે ઓલી જળ ક્રિયામાં પડ્યા છે એને જેમાં અધ્યાત્મ સમજાતું નથી ને એનો રસ આવતો નથી, એવું જ આ છે કે જે શાસ્ત્રોમાં અધ્યાત્મ ભર્યું છે, જે શાસ્ત્રોમાં આત્માના અસ્તિત્વ આદિની વાતો કરી છે, એ જેને સત્શાસ્ત્રો કહીએ, જેને જીનવાણી કહીએ, એના અધ્યયનમાં જે જ્ઞાન લંબાઈ લંબાઈને એની અંદર પાવરધું થાય, વિકસિત થયેલું દેખાય, અને એ બહિર્જ્ઞાનનો જેને રસ ચડી જાય એને અંતર્મુખ થવાનો રસ જ આવતો નથી. એ આ આ કાંડમાં ચડી ગયા, જે ક્ષોભસમનો રસ છે એ ક્રિયાકાંડમાં ચડી ગયા, એને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થતું નથી. એટલે જ્ઞાનને રાગ સાથે પણ જેમ રાગ વ્યભિચાર છે તેમ ઇન્દ્રિય જ્ઞાનનો રસ પણ વ્યભિચાર જ છે, એટલો એને ત્યાં નિંદવામાં આવે છે. જેમ રાગ છે એ નિંદાને પાત્ર છે, કેમ કે મલિન પરિણામ છે, પણ આ જ્ઞાનમાં ક્યાં મલિનતા હતી? રાગમાં મલિનતા છે કે પર સત્તાને અવલંબન કરવા વાળું, એકાંતે પર સત્તાને અવલંબન કરવા વાળું તારું એકાંતિક જ્ઞાન એ પણ રાગની જેવું જ મલિન છે. જેમ રાગ મલિન છે એવું તારું જ્ઞાન પણ મલિન છે, એમ કહે છે. ઊંધું છે એને મલિન કહેવામાં આવે છે. કડક શબ્દ વાપરે છે કેમ કે મન દ્વારા થતું ઇન્દ્રિય જ્ઞાન છે, મનના સંગે મૃતક કલેવરમાં મૂર્છાયો છે. છન્નું ગાથામાં એ ટીકા શબ્દ વાપરો છે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે. છ દ્રવ્યો, મેં છ દ્રવ્યની વાત કરી છે, છ દ્રવ્યોનો વિચાર કરે છે. એમ કે અહીં તો આગમ જ્ઞાનની વાત ચાલે છે ને, બધી આ તો આગમ વાંચે છે એની વાત ચાલે છે. દુનિયાના છાપાને મેગેઝિનને નોવેલ વાંચે છે કે કોઈ સાયન્સના વિજ્ઞાનના ભૌતિકના ભૌતિક પદાર્થોના વિષયના સાહિત્ય છે એની વાત લીધી નથી. એક સૂક્ષ્મ જ્ઞાનની અહીંયા ચર્ચા નથી. અહીં તો જે આગમ જ્ઞાન છે, આગમને જે વાંચે છે એની વાત લીધી છે કે છ દ્રવ્યો નવ તત્વો એમાં મનના સંગે જે રોકાયો છે તે મૃતક કલેવરમાં જેમ મરદાને કોઈ ચૂંટે એ મૃતક કરે કલેવરમાં રોકાયેલો એવો પોતાના કેવળ જ્ઞાનનું ને છોડી દેવાનું નહીં પામવાનું નુકસાન કરે છે. કેવળ જ્ઞાનને ત્યાં વાત લીધી છે. ગાથા છે ને શુદ્ધ ચૈતન્ય ધાતુ રોકાઈ રહી હોય એમ લીધું. અધ્યાસને લીધે મનના વિષય રૂપ કરવામાં આવેલા અધ્યવસિત ભાવોથી ધર્મો અધર્મો આકાશ કાળ પુદ્ગળ અને અન્ય જીવ પોતાના જીવને છોડી દીધો છે. અધ્યાસમાં પોતાના જીવને વિષય કરે તો અધ્યાસ ન હોય એટલે અન્ય જીવ થઈ ગયો છે એને. તેમાં શુદ્ધ ચૈતન ધાતુ રોકાયેલી હોવાથી તથા ઇન્દ્રિયોના વિષય રૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે કેવળ જ્ઞાન પણ એનું ઢંકાઈ ગયેલું હોવાથી મૃતક કલેવર વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન ઘન પોતે મૂર્છિત થયો હોવાથી તે તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે કરતા કર્મનો અધિકાર છે. હું પરદ્રવ છું એમ કરતા પણ એક પરિણામ છે. Yeah.